నమోరియంతానం నమో సిద్ధానం నమో ఆయరియారం నమో వజ్రాయణం నమో దూయంతవసాహం నమో శ్రీశాసన గురు నమో శాసన స్వరూప జాతి దుఃఖ హారి సుఖకారి సాతి శాసన గుణ భద్రత గుణ భద్రత భద్ర గుణ భారీ భవ్య కర ऐसे सारे शास्त्र को प्रकाशे अंत जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना ताकि देश भाषा करी अर्थ को प्रकाश करो जाके मंद बुद्धि रुके भूत अर्थ भाषना जाके मंद बुद्धि रुके भूत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप नारी नाशी प्रभु को उर्दार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन सुख से दरदार सुख की वासा करता इसीलिए मैं दुख हारी अब सुख सारी रचना करता मधुर विता की उपदेशामृत अर्घ कसु भी बात करो कसु औषधि रोगी ग्राहक बन किंचित सु भय भी न हो। आत्मानुशासन ग्रंथ की आत्मानुशासन गुरुभद्र आचार्य देव द्वारा रचित लगभग 900 वर्ष पहला में आरचना था। गुरुभद्र आचार्य सही रहा छठा सातवा गुणस्थान में जीता છઠ્ઠા વ્યવસ્થાનમાં આવતા વિકલ્પ આવ્યો અને આવા અદભુત ગ્રંથની રચના થઈ છે। જ્ઞાન અને વૈરાગ્યનો બહુ જ સુંદર સુમેળ આ ગ્રંથમાં છે। જો આપણે ગયા વખતે આ ગ્રંથમાં કઈ ગાથાનો સ્વાધ્યાય કર્યો હતો, 53 નંબરની ગાથા આપી થઈ 53 નંબરની ગાથામાં બહુ જ સરસ વિષય આવ્યો હતો। એનો ભાવાર્થ પણ ઘણો મોટો અને ઘણો સરસ હતો। વિષય હતો વર્તમાન દુઃખો કા વર્ણન। જે જીવ પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ને ભૂલે છે, એનો આશ્રય લેતો નથી, એની ખબર નથી, એની મહિમા નથી, એની રુચિ નથી, એમાં અહમ પણ હું પણ સ્થાપિત કર્યું નથી, તો આપણે અહીંયા જોયું ને વૈમાનિક દેવોના વિમાનો, એની રુચિઓ અને જે પણ બાહ્ય વૈભવો હોવા છતાં પણ એ જીવ દુઃખી છે, અને જેને આત્માનો આશ્રય લીધો છે સાતમી નરકની અપાર પ્રતિકૂળતાની વચ્ચે પણ એ જીવ કેવો છે, તો કે એ જીવ સુખી છે। એક આપણે એક કલ્પના કરીએ, ચોથા ગુણસ્થાન વર્તી એક જ્ઞાની ધર્માત્મા વૈમાનિક દેવનો દેહ, બરાબર છે, અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં જે મહામચ્છો છે, પંચમ ગુણસ્થાન વર્તી એ મહામચ્છો, એક કોણ લીધા આપણે, ચોથા ગુણસ્થાન વર્તી દેવનો દેહ, અને એ પણ વૈમાનિક દેહ, અને એમાં પણ તમે લો તો સર્વાર્થ સિદ્ધિનો દેહ, કે સ્વધર્મ ઇન્દ્ર, ખ્યાલ આવે છે। અને એક અગર આપણે લઈએ પંચમ ગુણસ્થાન વર્તી તિર્યન ગતિનો જીવ, સ્વયંભૂ રમણ સમુદ્ર નો મહામત, સુખી કોણ વધારે, બોલો સુખી કોણ વધારે, સુખી કોણ છે વધારે, સુખનું વેદન, આનંદનું વેદન કોને વધારે, નિયતિબેન સમજાય છે એવો પ્રશ્ન, આનંદનું વેદન, સુખનું વેદન કોને વધારે, ખ્યાલ આવે છે। પંચમ ગુણસ્થાન વર્તી તિર્યન ગતિના, હવે તમે બાહ્યના યોગ જોવો તો, ઉદય જોવો તો, શરીર જોવો તો, ગતિ જોવો તો અને ઉદેક ભાવ જોવો તો સામગ્રી જોવો બાહ્ય સમજાય છે તો વાસ્ટ ડિફરન્સ છે કે નહીં. એક દેહ ગતિનો જીવ છે, ઇન્દ્રિયની ગતિનો જીવ છે. પોઈન્ટ સમજાય છે? તો અહીંયા શું કહેવા માંગે છે કે જે બાહ્ય સંયોગો છે, તમને ખ્યાલ છે જે વૈમાનિક દેહ છે ને, જેમ જેમ ઉપર જઈએ ને, સોળ સ્વર્ગ અને પછી ઉપર નવ અનુદીશ ને પછી પાંચ અનુત્તર ને એમાં સર્વાંગ સુધી જેમ જેમ ઉપર જઈએ એમ એમ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે એમ એમ સંયોગો ઓછા થતા રહે છે. બાહ્યની સામગ્રીઓ પણ સમજાય છે? જેથી સૌધર્મેન્દ્ર પાસે છે ને, નીચે દેવો છે એની પાસે છે, ઉપર ઉપરના દેવો પાસે એ સામગ્રીઓ ઓછી થતી જાય છે. પોઈન્ટ સમજાય છે? પણ આપણે કહીએ ને કે એક સુખ છે કે પછી જે અનાતુરતા છે, ખ્યાલ આવે છે કે કાંઈની મંદતા છે, એ બધું વધતું જાય. પોઈન્ટ સમજાય છે? શું કહેવા માંગુ છું? તો હવે બોલો શું થયું? તો કે જે સુખનો સંબંધ છે કે જે શાંતિનો સંબંધ છે કે આનંદનો સંબંધ છે એ બાહ્ય સંયોગો સાથે છે. હવે નરકમાં તો કેટલી પ્રતિકૂળતા છે, તો પણ એ જ કરતા ચોપડીના અભાવપૂર્વકની, નિત્યાત્માના અભાવપૂર્વકની એ જીવને ત્યાં સુખ શાંતિ અને આનંદનો અનુભવ છે કે નહીં બોલો. મેક્સિમમ છ મહિના અને છ મહિનાની અંદર કેટલી વાર એ નરકના નારકીઓ આટલી પ્રતિકૂળતાની વચ્ચે પર એ બધાને ગોળ કરીને, એ બધાથી લક્ષ્ય ખસેડીને, હટાવીને અંદરમાં પોતાના સ્વભાવના દર્શન અને અનુભવ કરતા હશે કે નહીં બોલો. તો કોણ બાધક છે ને કોણ સાધક? તો શું નક્કી થયો? પહેલો પોઈન્ટ શું નક્કી થયો? આજના સ્વાધ્યાયનો પહેલો પોઈન્ટ શું નક્કી થયો? કે આત્માના સુખનો સંબંધ પર દ્રવ્ય સંયોગ ઉદય શરીર ઇન્દ્રિય કે પછી બાહ્ય સામગ્રી સાથે ત્રણ કર્મનો ખ્યાલ આવે છે. તો અહીંયા શું કીધું? આ ગાથામાં આપણે જે કહી દઈએ 53 નંબરની ગાથામાં કે વર્તમાન દુઃખો કા વર્ણન સ્વરૂપને ભૂલે છે, તને વેદનાની ખબર નથી, બે દ્રવ્યની ભિન્નતાની ખબર નથી, તો તું જ્યાં પણ જે ત્યાં દુઃખી છે, તું સ્વર્ગની વિભૂતિની વચ્ચે પણ દુઃખી છે, તને ત્યાં પણ કોઈ સુખી કરી શકો ન સર. તો આપણને એમ લાગતું હશે સ્વર્ગ સ્વર્ગ, અરે એટલી માનસિક અશાંતિ છે સ્વર્ગમાં, ખબર છે? સ્વર્ગના દેવો એટલી માનસિક અશાંતિને ભોગવે, શારીરિક વ્યાધિ નથી પણ જે માનસિક વ્યાધિ છે એનું કેટલું દુઃખ છે એનો આપણને અંદાજો છે. એટલે આપણે ભોગી આવ્યા છે અને આગળની વાર્તામાં આવીએ ને, ભોગી આવ્યા છે. શું નથી ભોગવ્યું? ક્યાં નથી જન્મ લીધો? ક્યાં નથી અવતાર લીધો? ક્યાં નથી આપણે અનંતવાર જન્મ્યા? એક એક ભાવ જીવનો, એક ભાવ એનાથી પાછી પરાવર્તનનો બંધ થાય છે. એક જીવનો વિકારિત ભાવ એનું નિમિત્ત પામીને પાંચ પરાવર્તનનો બંધ થાય. ક્ષેત્ર તમને આવવું જોઈએ, કાળ તમને આવવો જોઈએ, વેધર તમને આ ગમે, સંયોગ તો આ ગમે, પરિવાર હોય સાથે તો મજા આવે. અહીંયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ, હવે બોલો અહીંયાથી કોને સ્વર્ગમાં જવું છે? તો ઘણા બધા કોને વિધેય ક્ષેત્ર જવું છે? બધા હાથ ઉપર. કેમ વિધેય ક્ષેત્રમાં શું છે? આપણને વિધેય ક્ષેત્રની જોગ્રફી પણ ક્યાં ખબર છે? કેટલું મોટું વિધેય છે, બકરી ક્ષેત્ર છે, એમાં ભગવાન ક્યાં છે, સારો જન્મ ક્યાં થાય, કઈ ખબર નથી. બસ ખાલી નિદાન 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 બંધ કરે. પોઈન્ટ સમજાય ને? ઠીક પણ તો આ બહુ સરસ ગાથા આવી અને એમાં ખાસ કરીને જે છેલ્લો પેરેગ્રાફ હતો 53 નંબરની ગાથાનો ભાવાત્મક જે છેલ્લો પોઈન્ટ પેરેગ્રાફ હતો એમાં એક એક ઇન્દ્રિય ના વશીભૂત જીવની વાત કરી હતી ને, હાથી છે, પછી માખરી છે, ભમરો છે, પતંગિયું છે ને હિરણ છે, એવા પાંચ જીવની વાત કરી હતી. એક એક ઇન્દ્રિયના વશીભૂત થઈને આસક્તિ વડે એ જીવ કેટલો બધો દુઃખી થાય છે. પ્રાણ પ્રાણ વયા જાય, દેહ છૂટી જાય તો પણ એને ગૌણ કરે છે, પણ એને ભોગવવાનું છોડતો નથી, એટલી આસક્તિ. હવે બોલો એક એક ઇન્દ્રિયમાં આસક્ત જીવની વાત કરી તો જેને પાંચે ઇન્દ્રિય અને મન અને એના વિષય અને એના રિલેટેડ સંયોગો એમાં આસક્તિ હોય અને દેહ છૂટવાનો સમય આવે કે રોગ ઘેરી લે કે પછી એ સમય એવો હોય તો બોલો ત્યારે એ જીવ કોના આધારે ઉભો રહેશે? ભેદ જ્ઞાન નો અભ્યાસ આખું જીવન નહીં કર્યું હોય તો કેવી રીતના ટકશે? એ મોહવશ, આસક્તિવશ, રાગવશ અને એ પ્રીતિવશ કેટલો દુઃખી થશે? એ ખરેખર સમાધિ એ મરણ તો છે, પરંતુ સમાધિ ખરેખર જીવન છે. આખું જીવન સમતા ભાવ, આખું જીવન સમાધિ નો અભ્યાસ કર્યો હશે તો અંત સમયે આપણે સાવધાની પૂર્વક, ભેદ જ્ઞાન પૂર્વક, જાગૃતિ પૂર્વક, અવેરનેસ પૂર્વક, સમજાય છે, અલર્ટનેસ પૂર્વક આપણે આ બધાથી ભિન્ન આપણા આત્મ તત્વને ઉર્ધ્વ રાખી શકશું અને સમતાને શાંતિથી દેહ આવી સંયોગોને છોડી શકશું કે છૂટતા જોઈ શકશું. એની માટેનો અભ્યાસ આખા બોલો એક્ઝામ તો વરે છે, એક વાર હોય ને હિસ્ટ્રી નું પેપર ક્યારે હોય, ફાઈનલ એક્ઝામ હિસ્ટ્રી કે જ્યોગ્રાફી એક વાર હોય, તો એની માટે એક સ્ટડી 3 મહિના, 4 મહિના, 5 મહિના, ઓલમોસ્ટ આખું વર્ષ એનો અભ્યાસ કરતો હોય તો એ એક્ઝામ માટે તૈયાર થાય ને. અને પછી કોઈ પણ પ્રશ્ન આવે, ક્વિઝ પ્રશ્ન આવે, કોઈ પણ ક્વિઝ ક્વેશ્ચન આવે તો એને સોલ્વ કરી શકે. કેમ કે એને એ પ્રકારનો અભ્યાસ આખું વર્ષ કર્યું છે. તો આ જે એન્ડ મોમેન્ટ પર થાય એવું નથી. આના બીજ કહો, સંસ્કાર કહો, સમજાય છે, સમાગમ કહો, ટચ કહો, પ્રેક્ટિસ કહો, અભ્યાસ કહો, આખું નિરંતર રહેવું જોઈએ. આપણા જીવનમાં એક આપણે કહીએ ને આપણે મુખ્ય અંગ હોવો જોઈએ, તો જ એને ઉદયોની સામે આપણે ઉભા રહી શકશું, લડી શકશું, જીતી શકશું. એને મોહને જીતી શકશું, વિભાવને જીતી શકશું, ઉદયોમાં ક્ષમતા રાખી શકશું. મને એક આપણે અંજન ચોર, જે સપ્ત વ્યસની અંજન ચોર હતો, એના કરતા વધારે તો પાપી નથી ને? પોઈન્ટ સમજાય છે? સપ્ત વ્યસની અંજન ચોરના જે પરિણામ હતા એના કરતા વધારે તો પાપના પરિણામ નથી ને? અને સાપની નરકની પ્રતિકૂળતા છે એના કરતા વધારે પ્રતિકૂળતા નથી ને? બે વાસીરી, એક બાહ્ય સંયોગની અને એક પરિણામની. સપ્ત વ્યસની અંજન ચોરના જે પરિણામ હતા એના કરતા વધારે પાપમય પરિણામ તો નથી ને આપણા? એને તો એ ભાવમાં એ પરિણામથી પણ પાર, સમજાય ને, આખી મોક્ષ માર્ગની યાત્રા સમ્યક દર્શનથી લઈને મુનિ અવસ્થાથી લઈને શ્રેણી માંડીને શુક્લ ધ્યાન વડે એ જ ભાવમય અંજન નિરંજન થઈ ગયો તો થઈ શક્યો કે નહીં? બોલો. સાત વ્યસનમાં ચક્ષુર હતા, રાજાનો પુત્ર હતો, એ સાધારણ વ્યક્તિ થોડો હતો, રાજાનો પુત્ર હતો. એ તો વ્યસનની ટેવ લાગી ગઈ એવી સંગતિ હતી ને પછી ચોરીની ટેવ લાગી ગઈ ને પછી ઘર છોડીને નીકળી ગયો ને એ સાત વ્યસનમાં એ વૈશ્યાના મોંમાં પડી ગયો. એને આપણને સ્ટોરી આખી ખબર છે અંજન ચોરની. એ વિચાર કરો કે એવો જીવ પણ કરી શકે છે, કામ કરી શકે છે, વેદના કરી શકે છે. એટલે વિચાર આપણે કાલે વિચારીએ કે જૈન દર્શન અને વસ્તુનું સ્વરૂપ કેટલું અગાધ છે કે તે પૂર્વમાં અનેક પ્રકારના 5 ભાવ કર્યા હોય આજ ભાવમાં તો પણ તું એ 5 ભાવ થઈ ગયા હોય તો પણ તું વર્તમાનમાં અગર ચાહે તો તું તારું કામ કરી શકે. કેમ? કારણ કે એ પૂર્વ પર્યાયો, એ પૂર્વના 5 ભાવો એનો તારી વર્તમાન પર્યાયમાં અભાવ છે. શું ગજબની સ્વતંત્રતાની ઘોષણા જેવું શાસન છે. આજે ગુજરાતી કેટલી સરસ વાતો પ્રવચનમાં કહી. હવે તો થોડા પૂર્વના 5 ભાવ કે વિકારી ભાવ કે વિભાવ ભાવ કે કોઈ એવા વિચારો આવી ગયા એને લઈને આપણે વર્તમાન અને આપણે કેટલો કાળ આપણે ગુમાવીએ છીએ અને વેસ્ટ કરીએ છીએ એ વિચારીને આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. સમજાય છે શું કહું છું? એ તમે આપણું કર્તવ્ય શું છે, આપણો અભ્યાસ શું, આપણો પુરુષાર્થ શું, આપણી દ્રષ્ટિ શું હોવી જોઈએ કે ભાઈ એ પરિણામ આવીને અને હું એવો ને એવો પરિણામથી ભિન્ન, આ ભાવથી ભિન્ન, વિભાવથી ભિન્ન, જેવા વિભાવનો પ્રવેશ નથી એવો સંકોચ કિર્ણ એક જ્ઞાયક ચૈતન્ય ભાવ સ્વરૂપી આત્મ તત્વ વર્તમાનમાં પણ શુદ્ધતાની ને વિતરાકતાની મૂર્તિ કારણ પરમાત્મા એવો ને એવો હાજર છું એની દ્રષ્ટિ કરશું તો વર્તમાનમાં આપણને આપણા આત્મામાં ભરેલા આનંદનો અનુભવ થઈ જશે. આટલી ઉદારતા, આનું નામ છે જીવ શાસન. એ કોઈને પાપી નથી જોતા. તું પાપના સમય પણ કેવો છે, તું પરમાત્મા સ્વરૂપ છે. તું પૂર્ણ છે, તું એનાથી રહી છે, તું એનાથી ભિન્ન છે, કઈ વાંધો નહીં, આવીને ગયા તું એની દ્રષ્ટિ નહીં કર. મતિ શુદ્ધ જ્ઞાન માં એક બહુ સરસ ક્વોલિટી છે. કઈ ક્વોલિટી છે? મતિ શુદ્ધ જ્ઞાન છે, છદ્મ છે ને, શિરોક્ષણ જ્ઞાન છે ને, મતિ શુદ્ધ જ્ઞાન છે ને, એમાં એક બહુ સરસ ક્વોલિટી છે, લબ્ધિ અને ઉપયોગી. સમજાય છે શું કહું? લબ્ધ અને ઉપયોગ, આ બે તો શેમાં પડે? અવધિ જ્ઞાન માં નહીં, મનોપર્ય જ્ઞાન માં પણ નહીં, અને કેવળ જ્ઞાન માં તેની જરૂરત નથી. બોલો અનિજાબેન, સમજાય છે? લબ્ધ અને ઉપયોગની વિશેષતા કયા જ્ઞાનમાં છે? મતિશ્ર જ્ઞાનમાં છે. એટલે શું લબ્ધ ઉપયોગનું શું સ્વરૂપ છે? જેવી રીતના થાળી છે એમાં ઘણું બધું ભોજન છે, એ કારેલાનું શાક પણ છે અને રસગુલ્લા પણ છે. સમજાય છે? એ તમે બધાનું જ્ઞાન કર્યું. હવે જેને કારેલાનું શાક નથી ભાવતું એને જાણીને એને ક્યાં નાખી દીધું? લબ્ધમાં. અને ઉપયોગમાં કોઈ સમજાય છે? એને કોને ઉચ્ચ કરવું, કોને ગૌણ કરવું, કોને લબ્ધમાં નાખવું ને કોને ઉપયોગમાં લેવું? ઉપયોગ એ સમજે છે? પ્રેક્ટિકલી એ સમય તું કોને જાણે છે, પ્રેક્ટિકલી એ સમય તું કોને ભોગવે છે, પ્રેક્ટિકલી તારી દ્રષ્ટિ ક્યાં છે, તારું જ્ઞાન ક્યાં છે, એને કહેવાય ઉપયોગ. કોઈ પકડાય? અને જે જે આપણે કહીએ ને કે આપણે અસાર છે કે તને એની રુચિ નથી કે એનું એકત્વ નથી, એને તું ક્યાં નાખી શકે? લબ્ધ. પોઈન્ટ સમજાય છે? એ રીતના આખો પ્રમાણનો દ્રવ્ય છે, દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી વસ્તુ છે. તો પર્યાયમાં હમણાં વર્તમાન સિચ્યુએશન જોઈએ તો પર્યાયમાં હમણાં શું ચાલે છે? બોલો આપણી વસ્તુની મર્યાદા ક્યાં સુધી છે? સાચી દ્રવ્ય ગુણ અને પર્યાય સુધી. આપણી મર્યાદા, આત્માની મર્યાદા, આત્માની બાઉન્ડરી, આત્માની સીમા ક્યાં સુધી છે? આપણે ક્યાં સુધી છે? આપણો વિસ્તાર, આપણું એક્સપાન્શન ક્યાં સુધી છે? ટિલ વેર વી આર? શું છે આપણું સ્વરૂપ? ક્યાં સુધી છે આપણું સ્વરૂપ? દ્રવ્ય ગુણ અને પર્યાય. તો પર્યાયમાં પ્રેક્ટિકલી વિચારો, હમણાં પર્યાયમાં શું ચાલે? રાગ દ્વેષના પરિણામ ચાલે છે. સમજાય છે? કોઈ ને કોઈ વિકલ્પો ચાલે છે, કથાય ભાવ ચાલે છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, દુઃખ છે, આકુળતા છે. ચાલે છે કે નહીં? તો જ્ઞાન શું કરે છે? એને પણ જાણે છે. અને એ સમય આચાર્ય કીધું, ગુરુદેવે કીધું, શાસ્ત્રમાં લખ્યું છે, એનાથી આપણને સમજાય છે. શું સમજાય છે? કે એ સમય આપણું જે શુદ્ધ સ્વરૂપ છે કેવું છે, તો એનાથી રહિત દ્રવ્ય ગુણાત્મક જે આખું સ્વરૂપ છે એ કેવું છે? એનાથી રહિત છે, શુદ્ધ છે. બરાબર છે? આ બંધારણ સમજાય? તમે લોકોને સમજાયા બંધારણ? સાનિકા સમજાયા બંધારણ? દિસ ઇઝ ધ સ્ટ્રક્ચર, ધ ફોર્મેશન ઓફ ધ સબસ્ટન્સ. દ્રવ્ય ગુણ એન્ડ પર્યાય કોન્સ્ટન્ટ રહેવા છતાં બદલવું, અને બદલવા છતાં કોન્સ્ટન્ટ. ટેમ્પરરી વિથ પર્મનન્સી, ને પર્મનન્સી વિથ ટેમ્પરરી. તો ટેમ્પરરી શું છે? જે ભાવો છે, જે આપણા ઇમોશન છે, પર્યાય છે, ભાવ છે, એ ટેમ્પરરી જે પર્યાય છે, એક સમયની છે, ને ઉત્પાદ રહીવાની છે, ને આવે છે, જાય છે, ને બદલાય છે. હવે આપણી સામે આખું સ્વરૂપ છે. પોઈન્ટ શર્મા છે. હવે આપણે જલ્દી બોલો, હવે લબ્ધમાં શું નાખો ને ઉપયોગમાં શું? લબ્ધમાં શું નાખો ને ઉપયોગમાં શું? બોલો સ્મૃતિબેન જલ્દી. લબ્ધમાં શું નાખશો? જાણીને લબ્ધમાં શું નાખશો? કારેલાનું શાક. હવે જેને દુઃખી થવું હોય, હવે જેને દુઃખી થવું હોય એને શું દેખાશે થાળીમાં? ના ના, એટલે આપણે એક વાત છે, જેને દુઃખી થવું હોય, જેને કમ્પ્લેન જ કરી, જેને આકુલતા જ ભોગવવી હોય, સમજાય છે? તો એને ઘડી વળી એને ઉપયોગમાં શું આવશે? એને રસગુલ્લા છે નહીં દેખાય, આમરસ છે નહીં દેખાય, જે પણ બીજું છે, પ્રસાદ મિષ્ટાન છે નહીં દેખાય. સમજાય? એને શું દેખાશે? આર યુ અન્ડરસ્ટેન્ડિંગ ધેટ આર્ટ વી હેવ ટુ લર્ન? કે મારે આપણે શું કરીએ છીએ? જેને લબ્ધમાં નાખવાનું છે ને, અને જેને આપણે ઉપયોગમાં લેવાનું છે એને આપણે શું નાખી દીધું છે? અહીંયાથી આપણે ઉભા થયા, વાતો સાંભળી એ ક્યાં આવી ગઈ? અરે સાચે કહું છું, અહીંયાથી આપણે વાત સાંભળી, હમણાં ઉપયોગમાં તમે વાત સાંભળી રહ્યા છો, પણ વેર ઇટ ઇઝ ગોઈંગ? પોઈન્ટ સમજાય છે? અને અહીંયાથી બહાર જશો તો ઉપયોગમાં શું આવશે? કે કાલે મેં એક લાઈન બહુ સરસ સાંભળી, જીતકો જીતકી રુચિ નહીં હોતી, હોને પર ભી નહીં દિખતા. સમજાય? જીતકો જીતકી રુચિ નહીં હોતી, હોને પર ભી નહીં દિખતા. આત્મા છે એની રુચિ નથી, હોને પર ભી. સમજાય છે?
जिसको जिसकी रुचि होती है उसको वही वही दिखता।
जिन्हें जिन्हें रुचि से इन्हें तू देखा थे इन्हें एक देखा। लब्ध उपयोग समझाई हूँ तमने दिखरी हो आवश्यक से बड़ी पाकर के देख रही मतलब समझा तो अति बड़ी जगह है। अगर आओ ने तब अगर आओ तो जरा मैं गमे समझाई से हाँ ख्याल आए थे तो ए रीते अपने एक नानो पॉइंट लीजिए गाथा ने समराइज करवा। चलो जो हमें आना पति नहीं गाथा जो बहुत सरल से आत्मकल्याण की प्रेरणा 54 नंबर की गाथा है। आत्मकल्याण की प्रेरणा संसार बहुत सरल गाथा से जो आपने बात है संसार में पूरी चालू गरी की बात है। संसार में परिभ्रमण करते हुए अनेक प्रकार के चरित्र घटनाएं प्रत्यक्ष देखते हुए अनेक प्रकार के चरित्र घटना समझाए थे वैराग्यनी आटली बड़ी आजू बाजू घटती घटनाएं प्रत्यक्ष देखते हुए भी तू वैराग्य को प्राप्त क्यों नहीं होता। यह बात आगामी छंद में कहते हैं आजू बाजू वैराग्य समुद्र उतरे थे तो पन तने वैराग्य संसार की केव नहीं आउट जो वो तरह से तू कह दोष धातु मल आदि व्याधि युक्त तन में टूट पन्न हुआ आत्म प्रवचक दुष्चरित्र तू क्रोधादिक से लिप्त हुआ मरणोन्मुख रुद्रास जरा का वृथा जन्म ले नष्ट हुआ। अरे आवश्यक निगृहित का क्यों विजय इच्छा से बद्ध हुआ। बहुत सरस से जो शरीर नु आप स्वरूप समझा ने ताकि अपने विरक्त करे कि तू विचार तो करो क्या शरीर नु आ देह नु तू स्वरूप है अने पति तू एमा मोह कर एनो राग कर एनी आसक्ति कर एनो करता भाव कर जो हे अनंत जन्मों को धारण करने वाले अज्ञानी जी भाषा के तो अनंत जन्मों को धारण करने वाले अज्ञानी जी कया शरीर में नहीं गयो कई शरीर धारण नहीं गयो माखी कितनी बार गई हो मच्छर कितनी बार गई हो हाथी कितनी बार गई हो नारकी कितनी बार गई हो स्वर्ग जी कितनी बार अनंत जन्मों को धारण करने वाले अज्ञानी जी तूने इस संसार में अनेक योनियों में अनेक 84 अनेक योनि के योनि से 84 लाख योनि उत्पत्ति न स्थान अनेक योनियों में उत्पन्न होकर धातु और मल से निर्मित महादोष रूप शरीर शरीर के उसे धातु और मल से निर्मित महादोष रूप देह धारण की है। अदेहनी बात आई हवे देहनी अगर भावनी बात करें पहला सही बात करी संयोगिनी हवे सही बात करें कि भावनी क्रोध मान माया और लोभ के कारण तू मन की चिंताओं तथा तन की व्याधियों से पीड़ित है। आदि व्याधि उपाधि शरीर नो रोग मन ना विकल्प अने उपाधि बाह्य उदयोनी उपाधि उदयोनी उपाधि आदि अने व्याधि उपाधि एना की केवो से तू निरंतर कैसा हो रहा है पीड़ित है। एकदम सरल से एकदम सरल भाषा है तू अभक्ष भक्ष आदि हीन और अयोग्य आचरण करने वाला दुराचारी होकर अपने आप को ठग रहा है। बोलो अरे जैन मत ने जैन कूड़ ने जैनियों ने छोड़ी ने जगत ना तमें आखा विश्व ना जीवो वर्ल्ड ना जीवो ने जो तो केव आचरण से विचार बोलो खान पान केव से विचार रेणी केनी केवी से मेंटालिटी केवी से सोच केवी से भक्त भक्त नो कोई विचार से विचार दिवस रात में कोई विचार से कोई आचरण ना ठिकाना से कोई जीवन नु लक्ष्य से केव जीवन नीति पसार करी रहा है। एले कितनी सरस बात करे थे कि दुरा अयोग्य आचरण करने वाला दुराचारी होकर अपने आप को क्या कर रहा है अपने आप को पोता ने शू करे थे ठगी रहे પોતાને જ ઠગી રહ્યો છે. તું જન્મ મરણ કે મુખ મેં પડા હૈ, બોલો જન્મ મરણ કે મુખ મેં. આયુ કર્મ નો ક્ષય ક્યારે થઈ જશે અને ક્યારે આ દેહ છૂટી જશે, આ સંયોગો છૂટી જશે, આ જન્મ છૂટી જશે અને બીજા દેહામાં ને બીજી ગતિમાં ને બીજી યોનિઓમાં ક્યારે વયો જશે એનો કોઈ ભરોસો નથી. તો શું કે છે કે જન્મ મરણ કો કે મુખ મેં પડા હૈ, જરા એટલે બુઢાપા સે ગ્રસ્ત છે. બોલો જે શરીરમાં આટલી આસક્તિ છે એ શરીરની સ્થિતિ આગળ જતા, બોલો એનું પરિણામ, એની પર્યાય, એની અવસ્થા વિચાર કરો. હવે એટલી આસક્તિ છે એને પ્રાપ્ત પર્યાયમાં ને એ વર્તમાન અવસ્થામાં ને શરીરની યુવાન અવસ્થા ને બાળ અવસ્થા એટલો બધો આસક્ત થઈ જાય છે કે એની ફ્યુચરની પર્યાય, એની સ્વતંત્રતા, એનું પરિણામ આપણને વિચારવામાં જ નથી આવતું. એટલો કરતા ભાવ છે, એટલો મોહ ભાવ છે, એટલો રાગ છે, એટલી આસક્તિ છે, એટલી પ્રીતિ છે. કોનો પ્રત્યે? આ દેહ. સવાર થી રાત ઉપયોગમાં શું ચાલે? ઓનેસ્ટલી પૂછો, ઉપયોગમાં શું ચાલે? કોનું લક્ષ છે? કોનો વિચાર? કોનો વિકલ્પ? કોની પાછળ ભાગે? કોની સેવા? બોલો કોને પેન્સલ કરો છો? કોને ખમા ખમા કરો છો? આ દર્પણમાં કોનો ચહેરો જોવો છો? કોને સજાવો છો? કોને કોનો શ્રંગાર કરો છો? વિચાર કરો. પ્રેક્ટિકલ આપણે કહીએ ને કે ચિત્રણ વસ્તુનું સ્વરૂપ જેવું છે, આત્મા ને શરીરની જે ભિન્નતા છે જેવી છે એવી આપણને આચાર્ય દેવ આપણી સામે મૂકે. એટલીસ્ટ પહેલા એને આપણે સમજીએ તો ખરા, અને સમજીને પછી એ જે કોન્સેપ્ટ છે આપણા જ્ઞાનમાં એકદમ ક્લિયર થવા, અને ક્લિયર થઈ ગયા પછી અનુજાબેન એનું રિપીટેશન, અને એ રિપીટેશન થશે એના સમાગમમાં રહેશો. આ વાત ઘડી 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 સાંભળશો તો ક્યારેક અવસર આવશે તો એનું એપ્લિકેશન કરી શકશો. તમને સમજ્યા? ચાર સ્ટેપ મેં કયા કીધા? બોલો સાંજે પાકી ચાર સ્ટેપ કયા કીધા? પહેલા સિસ્ટમેટિક અભ્યાસ, પછી જે ભણ્યા એ કોન્સેપ્ટ કેવા હોવા જોઈએ, કોન્સેપ્ટ કેવા હોવા જોઈએ, ડોક્ટર ના જે પણ ભણ્યો એ ડોક્ટર એના એ સંબંધના કોન્સેપ્ટ કેવા છે, તમારે આપણા રસોઈ કરવાના કોન્સેપ્ટ કેવા છે. હવે આફ્ટર સો મેની યર્સ બોલો જલ્દી. અરે બોલો જલ્દી, પોઈન્ટ ચાલવાના છે. તો એ કોન્સેપ્ટ કેવા છે? તો કે એકદમ ક્લિયર, એન્ડ ઇટ કેમ વિથ વોટ? વિથ પ્રોપર સ્ટડી. સાચી, વિથ પ્રોપર સ્ટડી શું થયું? કોન્સેપ્ટ જે પણ ફિલ્ડમાં છો, જે પણ જે ફિલ્ડમાં છે એના કોન્સેપ્ટ કેવા છે આફ્ટર યર્સ? આપણે એને શું કહેવાય? અનુભવ. આપણે એને શું કહેવાય? એક્સપિરિયન્સ. કારણ કે એટલું સિસ્ટમેટિક ભણ્યો છે તેની સાથે એના કોન્સેપ્ટ કેવા થતા ગયા? એકદમ ક્લિયર. પહેલી વાર ગાડી ચલાવતા હોય તો આપણે કેટલું સમજતા હોઈએ ને કે ક્યાં ક્લચ છે ને ક્યાં બ્રેક છે ને શું ને શું નહીં, સમજાય છે? અને હવે હવે બોલો સુચિબેન, હવે આટલા વર્ષો પછી તો એક એક કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે? પોઈન્ટ પકડાય છે? તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ વોટ? યુ હેવ ટુ એટલીસ્ટ બેઝિક, જે ફંડામેન્ટલ છે, જે પ્રિન્સિપલ છે, જે વસ્તુનું બંધારણ છે, જે છ દ્રવ્યનું સ્વરૂપ છે, જે સાત તત્વનું સ્વરૂપ છે, એકદમ બેઝિક કહું છું, એને અગર પ્રોપર અગર સ્ટડી કરશો તો એની સાથે શું થશે? એ કોન્સેપ્ટ ક્લિયર થશે. અને કોન્સેપ્ટ ક્લિયર થશે બસ ત્યાં નથી છોડી દેવાનું. એના પછી ત્રીજો સ્ટેપ સુધી તો બોલો, એક વાર ગાડી ચલાવીને કોર્સ પૂરો થઈ ગયો, એક્ઝામ આપી દીધી, લાઇસન્સ લઈ લીધું, પછી યુ વાય ડીડ યુ ડુ ધેટ? તમે કેમ કોર્સ લીધો? તમે કેમ એક્ઝામ આપી? સો વોટ? કે તમને પછી ઇન્ડિપેન્ડન્ટલી, વિધાઉટ એની વન હેલ્પ, વિધાઉટ એની ડિપેન્ડન્સી, ઇન્ડિપેન્ડન્ટલી યુ વોન્ટ ટુ ડ્રાઈવ ધ કાર? ફોર ધેટ ધેટ પ્રોસેસ વોઝ ધેર, રાઈટ? બરાબર છે. તો પછી શું થયું? તો કે હવે કોન્સેપ્ટ ક્લિયર થયા પછી હવે શું કરો છો? હવે પ્રેક્ટિસ કરવી પડશે. હવે તારે રોજ અડધો કલાક પ્રેક્ટિસ, તારે કાઢવી તો પડશે ગાડી, બસ ગલીને ગલીમાં ચલાવ, પણ તારે પ્રેક્ટિકલી સમજાય છે શું કહેવા માંગુ છું? તો શું થશે? તો એ પ્રેક્ટિસ થી શું થશે? એક ગ્રીપ આઉટ આવે છે ને કે એક પ્રેક્ટિસ મેક ધ મેન. હવે એ પ્રેક્ટિસ કર્યા પછી હવે સમજાય છે? પછી શું થશે? પછી એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. હવે તમે આટલી પ્રેક્ટિસ કરી અને સ્લોપ ઉપર ગાડી લઈ જાઓ અને એકદમ ટ્રાફિક હોય અને તો હવે શું થશે? તમારો એક્સપિરિયન્સ કામ આવશે કે તમારે શું કરો. હવે ત્યારે તમે તમારા સરને બોલાવા જશો, ડ્રાઇવિંગ સ્કૂલની બુક જોશો, શું કરશો ત્યારે? તો હવે એ પ્રેક્ટિકલ એપ્લિકેશન કે ભાઈ હવે જે પણ તમારે ત્યારે કરવાનું છે તમારે કરવાનું. રૂપાબેન પોઈન્ટ સમજાય કે ચાર પોઈન્ટ? ફર્સ્ટ સ્ટેપ શું આવ્યો? સ્વાધ્યાય, સ્ટડી, સમજાય છે. સેકન્ડ સ્ટેપ શું આવ્યો? ક્લિયર ધ કોન્સેપ્ટ, ધ બેઝિક કોન્સેપ્ટ. હવે અહીંયા જ આ પહેલા પેરેગ્રાફમાં તેનું સ્વરૂપ આવ્યું છે, શું બતાવે છે? સ્ટડીનું સ્વરૂપ બતાવે. નવ દ્વાર બહે વિનકાય. કૃપાલુદેવ કહેતા હતા ને કે આ પાપડી છે, પાપડી આ ઉપરની, આ પતલું લેયર છે, આ શું છે? આ ઉપરની પાપડી છે. આને કાઢી નાખો તો આને ઇમેજિન કરો કે આને કાઢી નાખો યા તો આ ઉપરનો ભાગને અંદર અને અંદરના ભાગને ઉપર લઈ લો તો જોશો પણ નહીં. પોઈન્ટ સમજાય છે? કરજો રાત પછી, થશે પ્રીતિ પછી, થશે મોહ પછી. આ બધી વાત એને બહુ બેસિક લાગતી હશે કે ભાઈ એકદમ બેસિક છે. આત્મા ને શરીરની ભિન્નતા તો અમે ક્યાંથી સાંભળતા આવ્યા છે? જયારે આપણા નાના નાના હતા ને પાછળ ભણતા હતા, બરાબર છે? આપણે બધા સાંભળતા આવ્યા છે, એની કોઈ ના નથી. પણ હજી ને જે કોન્સેપ્ટ ક્લિયર છે, હજી ને જે દ્રઢતા છે, હજી ને જે ભેદ જ્ઞાન કે હજી ને જે એના પ્રત્યેની આસક્તિ, મોહ, રાગ જે તૂટવો જોઈએ, માત્રામાં જેટલો તૂટવો જોઈએ એટલો ક્યાં તૂટે છે? તૂટે છે બોલો. તો એ અભ્યાસ, એ પ્રકારના અભ્યાસ વાંચન થઈ ગયું, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, ખબર પડી ગઈ કે આત્માને શરીર ભિન્ન છે, હવે એનો અભ્યાસ. એ અહીંયા કહે છે એટલે એક એક ગાથામાં એક એકનું સ્વરૂપ સમજાવે કે તું આમ સમજ, આમ સમજ, આમ સમજ. તું પણ વિરક્ત થા વિષયોથી, સંયોગોથી, શરીરથી, ઉદયોથી, એક સમયની પંડાયથી અને સંરક્ષણ જ્ઞાનની વિના દીક્ષાથી, યોદય ભાવથી, વિકારી ભાવથી, વિભાવ ભાવથી તું વિરક્તા. કારણ કે તારું સ્વરૂપ જેવું તું માને છે એવું છે જ નહીં. તારું સ્વરૂપ તો કંઈક અલગ જ છે, જેને તે એક સમય માટે દ્રષ્ટિમાં નથી લીધો, જોયો નથી, અનુભવ્યો નથી, વેઠ્યો નથી. આ બધા અનુભવ કરીને બોલવાવાળા જ્ઞાનીઓ છે. પોઈન્ટ સમજાય છે? જો આ પેરેગ્રાફ વાંચી પછી આગળ તો શું કે ક્રોધમાન માયા ઓર લોભ કે કારણ તું મન કી ચિંતાઓ તથા તન કી વ્યાધિઓ છે સ્થિરતે હૈ. તો લાખો દિવસ કોઈને કોઈ કથાય, કોઈને શરીરને લઈને, સંયોગને લઈને, ઉદયને લઈને, પરિસ્થિતિને લઈને, પરિવારને લઈને, વ્યાપારને લઈને, ધંધાને લઈને, બોલો નિરંતર કોઈને કોઈ કથાય ભાવથી ગ્રસિત છે કે નહીં બોલો? દિવસ સવારથી લઈને રાત સુધી ઓનેસ્ટલી પોતાના હૃદય પર હાથ રાખીને પૂછ, તું અભક્તિ ભક્ત આદિ હીન ઓર અયોગ્ય આચરણ કરને વાલા દુરાચારી હોકર અપની આંખો ઠગ રહા હૈ, તું જન્મ મરણ કે મુખ મેં પડા હૈ, જરા બુઢાપા સે ગ્રસ્ત હૈ, મોહ સે વ્યર્થ હી ઉન્મત્ત હો રહા હૈ. ઉન્મત્ત એટલે ઉન્મત્ત, ઉન્મત્ત એટલે શું? ઉન્મત્ત નો અર્થ શું થાય? ઉન્મત્ત પાગલ, પાગલ ઉન્મત્ત, પાગલ પણ પહેલા ભારતમાં આવતો શબ્દ. તું પાગલ છે? તું તારા આત્મકલ્યાણ નો વિરોધી છે એવા શબ્દ આવે. તું તારા આત્મકલ્યાણ નો વિરોધી છે? મનુષ્ય બહુ પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ નો તું વિરોધી છે કે હજી તું મોહમાં ગ્રસિત થઈને શરીર મારું ના મારું ના મારું ના મારું કરે છે? બહુ આમ કે ને કે ભાષા કરે છે પણ શબ્દ એવાનું કડક નીકળે થોડા કે આમ ચોટ લાગી જાય ને આમ કે ને કે કચ્છ થઈ જાય તો થઈ જાય. ક્યાં તું આઈ? ક્યાં તું આત્મ કલ્યાણ કા શત્રુ હૈ? આત્મ કલ્યાણ માં કેવો છે? તું શત્રુ છે? તું પોતાનો શત્રુ છે? બોલો, ખ્યાલ આવે છે? કેટલી કેવી વાત કરે છે કે તું તારો શત્રુ છે, તું તારો વિરોધી છે, તું તારું અહિત કરવા જાય છે. હજી આ ભાવમાં મોહનો અભાવ કરીને, જન્મ મરણ નો અભાવ કરીને, સમ્યક દર્શન નો પાયો નાખીને મોક્ષ માર્ગ પ્રારંભ કરવાની બદલે તું આ ભવ માં શું કરે છે? સંસાર વધારવાના કામ કરે છે, ભવ વધારવાના કામ કરે છે, મોહને પુષ્ટ કરે છે. મોહના મૂળિયા હલાવવા માટે આ ભવ મળ્યો છે કે પુષ્ટ કરવા માટે? હલાવવા માટે મળ્યો છે, અભાવ કરવા માટે મળ્યો છે કે પુષ્ટ કરવા માટે? શું કરી રહ્યા છે? બહુ પ્રેક્ટિકલ ચર્ચા છે. કેવી સરસ વાત આવી? આત્મકલ્યાણ કા શત્રુ હૈ, યદિ નહી તો ફિર તું અકલ્યાણ કી કામના ક્યો કર રહા હૈ? અકલ્યાણ અમે 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 થોડી અમારા આત્માનું અકલ્યાણ કરવાની કામના કરશું? અમે થોડી અમારા આત્મકલ્યાણના શત્રુ છે? નથી ને આપણે? બોલો છે કે નથી? બોલો અનુજાબેન, જ્યાં સુધી મોહ છે, જ્યાં સુધી રાગ છે, જ્યાં અનંતાનુબંધી કચાય છે, જ્યાં સુધી તને આત્માને છોડીને શરીર થી લઈને પર દ્રવ્ય પ્રત્યે રાગ અને આસક્તિ છે, ત્યાં સુધી તું તારા આત્મ કલ્યાણ નો કેવો છે? શત્રુ છે. એ દિશામાં તું વિચારતો જ નથી. એ તો કરશું, કરવું છે, કરવા જેવું તો બોલો બધા શું કે છે? કરવા જેવું તો અને કરવાનું તો અને સાચું તો બોલો બધા એમ કે છે કે ક્યારે કરશું, ક્યારે ચાલુ કરશું, ક્યારે પ્રકારનો અભ્યાસ કરશું, ક્યારે પ્રકારની દ્રષ્ટિકોણ બનાવશું, ક્યારે પ્રકારની દ્રઢતા લાવશું, ક્યારે પ્રકારનું વૈરાગ્ય અને વિરક્તા લાવશું? આ તો બહુ સારું છે. મોહ છે એની સાથે બળ નથી. અનંત જ્ઞાની અરિયંત ભગવાન ને અનંત બળ છે પણ મોહ નથી. એટલે અહિયાં મોહ છે અને સારું છે કે બળ નથી? પોઈન્ટ કહેવાય ને, પોઈન્ટ મોહ છે ને બળ નથી. અગર બળ હોત તો શું કરત ખબર નહીં. અને અનંત જ્ઞાની છે, અનંત આપણે શું કહેવાય, કેવળ જ્ઞાની, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય ને ભાવી છે પણ ત્યાં શું નથી તો કે મોહ. અનંત લોકા ને આપણે લોક અલોક ને જાણે છે, અનંત જ્ઞાન પ્રગટ થયું છે પણ મોહ. અને અહીંયા કેટલા જ્ઞાન ને જાણીએ છે બોલો? જ્ઞાન કેટલું છે બોલો? ઉઘાડવું જ્ઞાન કેટલું છે? કેટલા જ્ઞાન ને જાણે? અનંત જ્ઞેયોની સામે કેટલા જ્ઞેય આપણા જ્ઞાન ના વિષય બને છે. પણ એની સાથે તમે મોહ જો, આસક્તિ જો, રાગ જો, રૂચિ જો, સુખ બુદ્ધિ જો, કર્તા બુદ્ધિ જો, કેટલી પડી છે કે ખરેખર આપણે શું કરી રહ્યા છે તો કે આત્મ કલ્યાણ ના શત્રુ બની રહ્યા. પ્રેરણા સમજાય? હું એમ નથી કે જ્યાં ઉભા છો ત્યાં, જે ભૂમિકામાં છો, જે ઉદયની વચ્ચે છો, જે પરિસ્થિતિની વચ્ચે છો, એ વખતે પણ એટલીસ્ટ આપણને જે સાચું છે, જે સત્ય છે, જે સ્વરૂપ છે, જે હકીકત છે, જે રિયાલિટી છે, જે ફેક્ટ છે, એટલીસ્ટ એનું જ્ઞાન આપણા લબ્ધમાં હશે તો ઘડી ઘડી શું આવશે? એ ઉપયોગમાં આવશે. લબ્ધમાં જ નહીં હોય, વાંચ્યું જ નહીં હોય, સાંભળ્યું જ નહીં હોય, કાને જ નહીં પડ્યું હોય તો ઉપયોગમાં કેવી રીતના આવે? પ્રેક્ટિકલ એપ્લિકેશન કેવી રીતના કરવું? હવે જે જીવે સાંભળ્યું નથી કે આત્મા ને શરીર ભિન્ન છે અને શરીરની અંદર કોઈ આત્મા છે ને હું આત્મા છું ને મારામાં ભગવાન બનવાની શક્તિ છે, મારું સુખ મારામાં છે, જગતના જીવે સાંભળ્યું જ નથી તો ઉદયોની વચ્ચે બોલો કેવી પરિસ્થિતિ ને કેવા પરિણામ થશે વિચારો. એની આપી પાસે એ તીવ્ર પાપ, તીવ્ર કચાય, તીવ્ર મોહના ભાવથી બચવાનો અવકાશ તો છે. એટલો તો સાતિશય પુણ્યનો ઉદય આ કાળમાં આવ્યો છે કે આ જીવવાણી આપણા સામે કરી છે. એક એક પોઈન્ટ સમજાય છે? જો ભાવા ક્યાંથી ને પછી આગળની વાત ટાઈમ નહોતો કરીએ. જીવ એ સંસારમાં શરીર ધારણ કર્યો કે જન્મ લેતા, એ સંસારને શરીર ધારણ કરકે, શરીર ધાર્યું એટલે એનો મતલબ શું કહ્યું? પહેલાનું શરીર અને નવું શરીર. એક દિન તેરા ઘોરા તને મિટ્ટી મેં મિલ જાયેગા, કુટુંબ કબીલા ખડા રહેગા, કોઈ બચા ન પાયેગા. બોલો, એક દિન જે શરીર 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 સવારથી રાત બોલો મિટ્ટી મેં અને કુટુંબ કબીલા ખરા રહેગા, કોઈ આયા અકેલા અકેલે હી જાના. કોણ સાથે આવ્યા હતા અને જશો કેવી રીતે? કોઈની સાથે જશો, કોઈને લઈને જશો, કોઈ સાથે આવશે? આયા અકેલા અકેલે હી જાના, ઢૂંઢ લે ઠીકાના ચેતન, ઢૂંઢ લે ઠીકાના. ધન દોલત ઓર રૂપ ખજાના, શું કીધું? ધન દોલત રૂપ ખજાના. બોલો, ધન દોલત ઓર રૂપ ખજાના, યહી પડા રહ જાયેગા. દોલત કે દીવાનો સુન લો, કુછ ભી સાથ ન જાયેગા, કહીં તો તુજી કો પડેગા જાના. બોલો, જવું તો પડશે ને ક્યાં? કહી તો તુજકો પડેગા જાના, ઢૂંઢલે ઠીકાના ચેતન, ઢૂંઢલે ઠીકાના. ઢૂંઢલે ઠીકાના એટલે, ઢૂંઢલે ઠીકાના એટલે નિશ્ચયથી જે आत्म तत्व के निरंतर रही सके एवं एक निश्चित स्थान અને બાહ્યમાં નિશ્ચિત સ્થાન કે સિદ્ધ બનીને સિદ્ધાલયમાં જઈને વિરાજમાન થઈ જાઓ. નેત્ર તારી હાલત ખરાબ થઈ જશે. ચાર વખત બહુ અનુકૂળતામાં બેઠા છે એટલે આપણે આગળ પાછળનું વિચારી નથી શકતા, વિચારી નથી શકતા નહીં, વિચારતા નથી. કેમ કારણ કે પ્રાપ્ત પર્યાયમાં એટલા તન્મય છે, બહુ અનુકૂળતામાં બેઠા છે, જ્ઞાનની ક્ષયોક્ષમની દશા સારી છે, શરીર સ્વસ્થ છે, આયુ લાંબુ છે, પરિવારની અનુકૂળતા છે, બે શાસ્ત્ર ગુરુ યોગના યોગમાં છે અને વાતો સાંભળીએ છે, બધું બરાબર છે. એટલે આપણે બહુ આગળ પાછળનું વિચારતા નથી કે ભાઈ અગર જે કાર્ય કરવા માટે આ ભવ અને આ ભગવાન મળ્યા છે એ કાર્ય નહીં થયું તો શું થશે, અને કાર્ય નહીં થયું તો એનાથી કાકી શું થતું આવ્યું. કારણ વિદ્યાર્થી આ આયતન ખાલી શુભ ભાવ બાંધવા માટે મળ્યું છે. બોલો આ દેવ શાસ્ત્ર ગુરુ ના નિમિત્તે ખાલી શુભ ભાવ બાંધવા છે, શુભ ભાવ કરવા છે, મંદ કચાય આ તો અનંતવાર અનંતવાર માં અનંતવાર કરી આવ્યા. હવે એવા ભાવ તો એવા મંદ કચાય ના ભાવ તો સમજાય છે. આપણે બાર માં પણ નથી કરી શકતા દાન આપ્યું કે કોઈને હેલ્પ કરી કે કઈક કર્યું કઈક કર્યું. અહીંયા શું કામ આવ્યા, અહીંયા આ સ્થાન કેમ મળ્યું, આવા યોગ કેમ મળ્યા, આવા ભગવાન કેમ મળ્યા, આ વાણી કેમ મળી, બોલો કેમ મળી, ખાલી શું ભાવ બાંધવા માટે. તો અપૂર્વ શું કહ્યું, એ નવીન શું કહ્યું, શું કરવા માટે મળ્યું. તો કે ભાઈ જેવી હો મેરી જૈસી, હો મેરી એસી જૈસા જૈસી તુમ ધારો કાકી. એટલે કાલે આપણે બોલતા હતા ભક્ત નહીં, ભક્ત નહીં ભગવાન બનેંગે. ભગવાન બનેંગે તો કાલાંતર મેં, લેકિન ભગવાન હું ઓર ભગવાન બન સકતા હું એસા વિશ્વાસ તો લેકે જાઓ, એસા વિશ્વાસ તો લેકે જાઓ કે હું ભગવાન એક જ ગુરુ આવા છે, આ ભગવાન છે કે જે મને ભગવાન કહીને બોલા, ભગવાન છે જે મને ભગવાન કહીને બોલા. એ તો બધે તમે કહો ભક્ત બનો, ભક્ત બનો, દાન આપો, આ કરો, તે કરો, બસ ધર્મ થઈ ગયો, ક્રિયાકાંડ કરો, ધર્મ થઈ ઉપાસો, ધર્મ થઈ યાત્રા કરો, ધર્મ થઈ. બોલો આ વાત અલૌકિક વાત, કોઈ અલગ વાત, અલગ જાતિની વાત ક્યાં મળશે આપણને. હવે આ કાનનો સદુપયોગ બહુ હું અતિશયોક્તિ નથી કરતી, ઓવર એક્ઝેજરેટ નથી કરતી, એટલે રિયાલિટી. કાનનો સદુપયોગ નહીં કર્યો તો આગળ કાન નહીં મળે, આંખનો સદુપયોગ નહીં કર્યો તો આગળ આ ચક્ષુઇન્દ્રિય નહીં મળે, મનનો સદુપયોગ નહીં કર્યો તો આગળ સમની પંચેન્દ્રિય પણ નહીં મળે. અને વિચાર કરો કે અસમની પર્યાયમાં વયા ગયા તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાથી પણ રહી જશે. પ્રાયોગિક સમજાય છે આપણને, એની આની દુર્લભતા સમજાય છે. આ સંયોગોની, આ આત્માની, આત્મ પ્રાપ્તિની જે અવસર મળ્યો છે એ અવસર અને એની દુર્લભતા સમજાવી તો આપણની મહિમા. જો શું કે છે, જીવ એ સંસારનો શરીર ધારણ કરકે જન્મ લેતા હૈ, અનાદિકાલ સે ચલી આ રહી કુબુદ્ધિ કે કારણ ભી ય અજ્ઞાની જીવ. અનાદિકાલ સે શું ચાલી ચાલી આવી છે, કુબુદ્ધિ, નિત્યા બુદ્ધિ, નિત્યા જ્ઞાન, અજ્ઞાન, કુબુદ્ધિ કે કારણ ભી યહ અજ્ઞાની જીવ શરીર કો અપના માન કર નયે નયે શરીર ધારણ, શરીર કો અપના માન કર નયે નયે શરીર, જેમાં તું અપનત્વ કરે છે, જેની તું ચાહના કરે છે, સમજાય છે, અને એ તને ન મળે, જેની તું ભાવના ભાવે છે અને એ તને ન મળે તો શું થશે, ચૌદ બ્રહ્માંડ ને તો નવા 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 શરીર ધારણ કરે છે. સમજાય છે, તો શું કીધે કે અજ્ઞાની જીવ શરીર કો અપના માન કર નયે નયે શરીર ધારણ કરતા હૈ. નારકીઓ કા શરીર તો અનેક પ્રકાર કે રોગો સે યુક્ત મહા દુઃખમય હૈ, અશુભ વૈકરિક શરીર છે. નારકીઓનું શરીર કેવું છે, અશુભ વૈકરિક છે ને. નારકી અને દેવનું શરીર કેવું છે, વૈકરિક. મનુષ્ય અને તિર્યંશ ના સંયોગમાં જે શરીર છે આત્માના, એ મનુષ્ય અને તિર્યંશ છે ઓતારી, સમજાય છે. તો નારકીઓનું શરીર છે કેવું છે, જન્મથી જ કેવું છે, રોગમય છે, રોગથી ગ્રસિત છે, દુર્ગંધમય છે, અશુભ છે, ખ્યાલ આવે છે. તો એવું શરીર કેટલી વાર ધારણ કર્યું, બોલો નરકમાં કેટલી વાર ગયા, કેટલી વાર ગયા, બોલી નાખ્યું ને અનંતવાર, કેટલી વાર ગયા નરકમાં, અનંતવાર, ભાવ ભાષણ છે અનંતવાર, અનંતવાર ગયા નું ભાવ ભાષણ, मैक्सिमम, अरे मिनिमम आयु कितनी है, चलो जल्दी, नरक की मिनिमम आयु कितनी है, नरक में अगर एक बार जाए तो मिनिमम कितनी बार कितना कार्ड देव पड़े, मिनिमम 10,000 वर्ष, कौन है कह रहा है 10,000 वर्ष विचार करो, अरे मैक्सिमम आयु 33 सागर में હવે જે રીતના કેલ્ક્યુલેશન આવે છે ખબર છે કરણાની યોગમાં તું નરકમાં અનંત વાર ગયો અને એનું કેલ્ક્યુલેશન બોલો આઈ અંકલ 10,000 વર્ષ એક સમયનું આયુ 10,000 વર્ષ એક મિનિટ નહીં એક વર્ષ નહીં એક સમય નિયતિ બેન પકડાય છે 10,000 વર્ષ એક સમય પછી નરકમાંથી તો નારકી થાય નહીં પકડજો સાચી નરક માંથી નારકી થાય ને તો નરક માંથી નીકળીને દેવ ન થાય નરક માંથી મરીને નારકી ન થાય નરક માંથી મરીને દેવ ન થાય તો ક્યાં આવશે મનુષ્ય કે તીજ અંશ હવે પાછો ત્યાં ને ત્યાં બળી જમન કરીને પછી પાછા એવા ખરાબ ભાવ કરીને નરકમાં ગયો તો એક ક્રમ તમે જો તો હવે સપોઝ એને એક સાગર નું આયુ કહ્યું તો એક સાગર સુધી રહેશે પણ એ પરાવર્તનમાં ગણતરી નહીં આવે હવે પાછું 10,000 વર્ષ બે સમય 10,000 વર્ષ ત્રણ સમય 10,000 વર્ષ ચાર સમય 10,000 વર્ષ પાંચ સમય એમ કરતા કરતા 11,000 વર્ષ 12,000 વર્ષ એમ કરતા કરતા એક સાગર એક સાગર એક સમય એક સાગર બે સમય પરાવર્તન વિશે ભંતર ઉવાતા ઉભા થઈ ગયા ધીસ વી હેવ ડન વી હેવ પાસ થ્રુ ધીસ બોલો એક સાગર એક સમય એક સાગર બે સમય એક સાગર ત્રણ સમય બે સાગર ત્રણ સાગર ચાર સાગર એક સમય ચાર સાગર બે સમય એમ કરતા કરતા 10 સાગર 20 સાગર 33 સાગર એક સમય બોલો વિચાર એટલી વાર આપણે નરકમાં જન્મ લીધો છે એટલી વાર આપણે એના કરતા વધારે સ્વર્ગમાં ગયા છે કેમ કારણ કે 2,000 સાગર માટે જયારે જીવ સ્વર્ગ પર્યાયમાં આવે છે તો 1,360 સાગર તો એ સ્વર્ગમાં જાય છે 640 સાગર નરકમાં હવે બોલો 2,000 થઈ ગયા 1,360 એઝ અ મેક્સિમમ રેટ તો સાચી 1,360 સાગર સ્પેન્ડ ઇન સ્વર્ગ એન્ડ 640 સાગર સ્પેન્ડ ઇન નરક હાઉ મચ કેટલું થયું અરે કેટલું થયું થઈ ગયા 1,360 પ્લસ 640 2,000 થઈ ગયા અને પ્લસ કુછ અધિક સમયમાં મનુષ્ય અને પીરિયન્સ ના ભાવ ધારણ કરે હવે વિચારો કે કેટલી વાર નારકી બનશે કેટલી વાર દેવગતિ નો દેવ બનશે પછી એક વાર મનુષ્યમાં આવશે તમને ભાઈ સમજાય છે કેટલી વાર નારકી બનશે દેવ બનશે પછી એક વાર એ મનુષ્યમાં આવશે અને મનુષ્યમાં આવશે તો એવું નથી કે એવરી ટાઈમ આપણને જૈન ધર્મ ને આ વાત ને આ દેવશાસ્ત્ર ગુરુ મળે મનુષ્ય તો કેટલા થી વિચાર કરો કેટલી વાર એવા મનુષ્ય બનશે પછી એક વાર અહીંયા આ ધર્મ મળે દુર્લભતા સમજાય છે હજી એવું ફીલ નથી આવતું મને લાગે દુર્લભતા સમજાય છે એ કેનેડામાં જન્મ્યો ઓસ્ટ્રેલિયામાં જન્મ્યો ન્યુઝીલેન્ડમાં જન્મ્યો અને અમેરિકામાં જન્મ્યો બોલો દેવશાસ્ત્ર ગુરુ નો તો નામો નિશાન નથી આત્મા છું એ વાત જ નથી મનુષ્ય છે એટલું પુણ્ય લાયો કે મનુષ્ય થયો અને એની સાથે એ પુણ્ય ન લાયો કે આ વાત મળે વેર આર વી એક્ચ્યુઅલી વેર આર વી સિટિંગ એન્ડ વોટ આર વી હેવિંગ એન્ડ આપણે શું છે આપણા હાથમાં આ શાસ્ત્ર હાથમાં લો ને એવું લાગે છે આ વીર્ય ધ્વનિ નો સાર છે આ ઓમ ધ્વનિ નો સાર છે કૌશે જો શિવ ગુરુ કહે નારકો કા શરીર તો અનેક પ્રકાર કે રોગો સે યુક્ત મહા દુઃખમય હે દેવો કા શરીર રોગ રહિત હોને પર ભી વે મન કી ચિંતાઓ કે કારણ મહા દુઃખી હે અજ્ઞાન દેવો કેવા છે એટલા દુઃખી એટલા દુઃખી અને છેલ્લા 6 મહિના જ્યારે રે અને આંખની રોશની કમજોર થઈ જાય અને મંદાર મહારાજે ગળામાં પહેરી હોય એ કમજોર લાગે અવધી જ્ઞાન મૂકે અને ખબર પડે કે હવે 6 મહિના અહીંયા હવે બાકી છે તો એટલી આકુરતા એટલી આકુરતા એટલી આકુરતા પ્રણામ એટલા બધા કલુષિત 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 થઈ જાય કે સીધા અધિકતર દેવ તો ત્યાંથી આવીને એકેન્દ્રીય પર્યાયમાં જન્મે ક્યાં હતા બોલો સાથે કહું છું, આમ આપણને થવું જોઈએ કે હવે તો એક સમય, એક મિનિટ, એક દિવસ આપણો આ સ્વાધ્યાય વગર, આ જીવવાની અભ્યાસ વગર, આ સિદ્ધાત્માની વાત વગર, આ ગુરુવાની શ્રવણ વગર એક દિવસ આપણો ન જોવો જોઈએ. જેના જેટલા વર્ષો બાકી છે, જેટલા ગયા એટલા હવે સારવાના છો, વિચાર કરો. અને ક્યાં આપણી બુદ્ધિ દોડે છે, હજી ક્યાં આપણી રૂચિ દોડે છે, હજી કોની મહિમા કરી છે, કોનું આકર્ષણ કર્યું છે, કોનું અટ્રેક્શન કર્યું. અરે પંચ પરાવર્તનમાં તો બધું ભોગવી લીધું, કઈ પણ જોવા કરવાનું મન થાય તેમ થાય, હવે પંચ પરાવર્તનમાં તો બધું જોયું. અરે જે નથી જોયો એને જો, દેખને વાલે કો નહીં દેખતા અંધા હે, જાનને વાલે કો નહીં જાનતા અંધા હે. બોલો વિચાર કરો. સમજાવ્યું કેવી હશે દશા, આત્માની ભૂતિની દશા કેવી હશે, સેલ્ફ એક્સપિરિયન્સ, સેલ્ફ રિયલાઇઝેશન, સેલ્ફ હેપીનેસ, સાચું સુખ, એની અનુભૂતિ, એનું વેદન કેવું હશે બોલો. એના આનંદમાં એટલા મજબૂત થઈ જાય કે આ દેહ, દેહના ટુકડા થઈ જાય, એને બાળી નાખે, રૂ લપેટીને એને બાળી નાખે, ઉપરથી શેકે, ગરમ ગરમ આભૂષણ પહેરાવે, તો પણ ત્યાં લક્ષ્ય નથી જતું. કેમ? કારણ કે લક્ષ્ય અંદરમાં પોતાના આનંદને ભોગવવાનું એટલું બધું અંદરમાં મજબૂત છે કે આ દેહના જે અવસ્થા થાય, જે ઉપસ્તરે થાય, એનું લક્ષ્ય નથી જતું. હવે મુનિ રાજોની દશા અંદરથી બહાર નથી આવતી, અને આપણી દશા બહારથી અંદર નથી જતી. 10 મિનિટ બેસો છો, 15 મિનિટ બેસો છો, જુઓ છો અંદરમાં મારું સ્વરૂપ કેવું છે, કેવું કે છે ગુરુદેવ શ્રી, કેવો અનુભવ કરે છે જ્ઞાનીઓ, કેવું વેદન હશે, કેવી નિશંકતા હશે, કેવી નિર્ભયતા હશે, ક્યાંથી આવ્યું એ એટીટ્યુડ, ક્યાંથી આવ્યું એ પોઝિટિવનેસ, ક્યાંથી આવ્યું એ અસ્તિત્વનું બળ, અસ્થિનું બળ ક્યાંથી આવ્યું, આત્મબળ ક્યાંથી આવ્યું બોલ. આજે જો તો દેવો કા શરીર રોગ રહિત હોને પર ભી વે મન કી ચિંતાઓ કા ચિંતાઓ કા કારણ મહાદુઃખ મહાદુઃખી હૈ. મનુષ્યો ઓર પીરિયસો કા શરીર અનેક રોગો કા નિવાસ. મનુષ્ય અને પીરિયસો ના શરીર કેવા છે, અનેક બોલ. આજે માથું દુખે છે, આજે કમર દુખે છે, આજે આ ડોક્ટર ની અપોઇન્ટમેન્ટ છે, આજે આ ડોક્ટર ની અપોઇન્ટમેન્ટ છે, આજે આમ છે, આજે આમ છે, આજે મજા નથી, આજે આમ છે કે નહીં બોલો. આ શરીર રોગ ની ખાલી ઉદ્દેશી શું કેતા, આ શરીર તો વિકા બનાવવાનો સંચો છે. અને આજ કોણમાં આવે છે કે રોમ રોમે રોગ છે આ શરીર. ત્રણ વાત યાદ રાખશો, ત્રણ વાત જલ્દી, ત્રણ વાત. શરીર છે એ રોગ ની મૂર્તિ છે, અને રાગ છે એ ભવ ની મૂર્તિ છે, અને આત્મા છે એ આનંદ ની મૂર્તિ. સમજાયું? ત્રણ વાત. આ શરીર માંથી કોઈ રોગ આવે તો આશ્ચર્ય થવું જોઈએ, સરપ્રાઈઝ, શોક. અમે તો શોક થઈ ગયા કે ડ્યુટી આવી ગઈ, અમે તો શોક થઈ ગયા કે ડાયાબિટીસ આવી, અમે તો શોક થઈ ગયા કે હાર્ટ એટેક આવી ગયો. શોક થવાની વાત છે? એટલે આપનો નથી આવ્યો હાર્ટ એટેક, એ ક્યાંથી આવ્યો બોલો? એ શરીર તો શું છે, રોગ ની, તેમાંથી શું આવશે, જે ભર્યું હશે આવશે ને. અને રાગ, રાગ મોહ, રાગ એ કોની મૂર્તિ છે, ભવ, ભવ. અને આત્મા એ કોની ખાણ છે, આનંદ. આત્માની દ્રષ્ટિ કરશો તો શું આવશે, શેનો અનુભવ થશે? અરે જરા જોતી તો બોલો, હમણાં બોલી લો પછી ભોગવજો. જયારે ભોગવશો ત્યારે બોલતા નહીં, અને હવે બોલો છો ત્યારે જરા બોલી લો કે આત્મા કઈ મૂર્તિ છે, તો એનું લક્ષ કરશું, તો એની દ્રષ્ટિ કરશું, તો ઉપયોગ ક્યાં લઈ જશું, તો એકાગ્ર કરશું, તો બોલો એને વિષય બનાવશું, એને રૂચિનો વિષય, મહિમાનો વિષય. તમને કહે મોક્ષ માર્ગમાં તેની જરૂર છે, આઈ સી આટલું વાંચીને સામીને મોક્ષ માર્ગમાં વોટ વોટ ઇઝ નેક્સ્ટ કરી, એક આત્મા ગમવો જોઈએ. આ કે બરાબર છે કે આત્માનું મહાત્મ્ય આવવું જોઈએ, એ માગત એટલું જરૂરી છે. રૂચિ અનુયાયી લીધી, રૂચિનો વિષય બનાવશો, ઉપયોગ ત્યાં જયા વગર, જેની રૂચિ છે ઉપયોગ ત્યાં જાય છે કે લઈ જવો પડે છે, જબરજસ્તી લઈ જવો પડે છે. હવે બોલો, હવે રસગુલ્લા ભાવે છે ને બીજું બધું છે, તો સૌથી પહેલા રૂચિ છે તો એક્ઝામ્પલ, જે પણ બિઝનેસ છે એની રૂચિ છે તો વિચારોમાં, ભણવાની રૂચિ છે તો, કમાવાની રૂચિ છે તો, પૈસાની રૂચિ છે તો, બાળકની રૂચિ છે, ઘરની રૂચિ છે, પૈસા, એ રૂચિ અનુયાયી વીર્ય, જેની રૂચિ છે ઉપયોગ ત્યાં, વીર્ય ત્યાં, બધા ગુણોની પર્યાય ત્યાં, ઢળશે જશે, લઈ નહીં જવી પડે, એનું નામ સહજતા. तो आत्मा ऋषियों विषय बनाओ, अगर बनायो नहीं तो बुद्धि पूर्वक अभ्यास करी ने वैराग्य लावी ने वस्तु ने स्वरूप समझी ने संसार ने यथार्थता समझी ने आत्मा ने सारभूत समझी ने मारू सर्वस्व मारा मात से हूँ एक चैतन्य अस्तित्व धारी एक अमूर्तिक असंख्यात प्रदेशी अनंत गुणों नो धारक अनादि अनंत एक वस्तु छू एवं अंदर मा एटलीस्ट विचार तो करो, निर्णय तो करो, अने दृढ़ता तो लाओ। वही पकड़ाई है जो एक केस है यहाँ तो से तू कहते हैं अनेक रोगों का निवार तीन दोषों से वात पित्त ने वात पित्त ने कफ नु बैलेंस गड़बड़ थी जाए तो शू थी जाए बराबर अने आखी दुनिया एनी पाछळ वात पित्त ने कफ है ना आयुर्वेद एक केस કે આમાં ગડબડ થઈ આમાં ગડબડ થઈ ઇમ્બેલેન્સ થયું આમ થયું તેમ થયું એનો ઉપર હવે મને શરીરની રુચિ છે એની પ્રીતિ છે એના એકત્વ છે અને એમાં મમત્વ છે તો કઈ પણ એમાં થાય તો થઈ જાય ને ઊંચો ઊંચો નીચે કરે કે નહીં ઉપાય એ રોગને દૂર કરવામાં અને એક વૈદ્ય પાસે જાય કે નહીં ડોક્ટર પાસે જાય કે નહીં ટ્રીટમેન્ટ કરે કે નહીં કે આમ નામ દેખો રે હવે મિથ્યા તો રોગ જ નથી લાવ્યો હું આત્માથી લાવ્યું જ નથી અને મિથ્યા અને રાગ બે જે રોગ છે જે મને સંસારમાં પરિભ્રમણ કરાવે છે ક્યાંય એક 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 યોની ઉંમર જન્મ લેવો પડશે ભાઈ આ કોઈ કહેવા ને સમજાવવા નહીં આવે કે તું ભગવાન છો અને હશે તો તારામાં એવી યોગ્યતા નહીં સાંભળવાની ને સમજવાની ને મન નહીં હોય વિચારવાની કે તું ભગવાન છો કારણ કે અવસર હતો ત્યારે તો એ કુદરત કહેતી ચાલો પ્લીઝ ખાલી કરો સીટ ખાલી કરો ચલો ચલો બેક ટુ પેવેલિયન ચલો પ્લીઝ હવે પેશન્ટ જીવ આવશે ને નીચેથી નીકળશે ને તમે જાઓ પાછા વિચાર કરો શું છે દશા હું જો આ બે કાયદા ખાલી વાંચું મની જોતા શરીર મન કી યથારૂ મહામલ આદિ ઓર શરીર કી પીડારૂ વ્યાધિઓ સે યુક્ત હૈ યહ જીવ ઇસ દેહ કે કારણ સે મહાદુરાચાર જીવો કા ઘાતી निर्दयी प्रणामी असत्यवादी दूसरों का धन चुराने वाला पर स्त्री में रमन करने वाला बहुत आराम परिजनी और विघ्न संतोषी होता है। विघ्न संतोषी ने बीजा ने विघ्न अपी ने बीजा ने पीड़ा पहुंचाड़ी ने बीजा ने काम बगाड़ी ने बीजा ने काम में अंतराय लाई ने आवे जीवो से बोलो पॉइंट पकड़ाई थे कि नहीं दुनिया में आवा जीवो કે બીજાના કામ અટકાવશો કારણ કે આગળ વયો જશે હું રહી જઈશ કેટલા દુષ્ટ પરિણામ છે બોલો આ પરિણામ નું ફળ કોણ ભોગવશે એ આગળ જશે કે નહીં જાય એનું કામ થશે કે નહીં થાય એનું ખરાબ થશે કે નહીં થાય એ તો એના અંદર અધીન છે પણ એ વિચારીને તે શું કહી દે તે તો તારું બીજું કહ્યું ને એ જ તમે તારો તો બંધ થયું કોઈ ચોરી કરવા માટે ચોર હોય અને એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ તમે સમજો લેવા ગયો અને ન લઈ શક્યો હવે ન લઈ શકો તો પાપ નહીં લાગે ને કોઈ આવી ગયું કે અવાજ થયો એકદમ તો છે ન લઈ શકો તો પાપ નહીં લાગે ને કારણ કે લીધું ક્યાં ચોર્યું ક્યાં ચોરી ક્યાં કરી વસ્તુ ક્યાં મળી જે સમય એને વિકલ્પ આવ્યો કરવી છે અને જ્યાં સુધી અચ્છા લઈ લીધા પછી તો એને પાપ નહીં લાગે ને જ્યાં સુધી ને ચોરી નો માલ વાપરે છે સમજાય છે જ્યાં સુધી ને ખોટું કામ કરે છે અંદર એની અભિલાષા છે એનો અભિપ્રાય છે એની માન્યતા છે એની મેન્ટાલિટી છે નિરંતર તીવ્ર પાપ નો બંધ થાય સમજો તમે એટલે અહીંયા કે છે શું કે છે કે વિઘ્ન સંતોષી હોતા હે હે જીવ એસે શરીર સે તું સ્નેહ ક્યો કરતા હે એસે શરીર સે એસી શું કે અલગ જાતિ નો દ્રવ્ય છે પાડોશી છે એટલે પાડોશી નો કેટલો સ્નેહ હોય એની એની ઘરની વસ્તુ નો કેટલો સ્નેહ હોય એના કામ નો કેટલી ચિંતા હોય પાડોશી ના ઘરના કામ ની ચિંતા હોય કે નહીં ત્યાં પોતું મરાયું કે નહીં કે જાડું પહેર્યું કે નહીં કે આ તો લોયા કે નહીં તો આ શું છે બોલો આ શું છે રૂપાડું ને કેતા ને લુ કોટ જે રીતે લગાડ કરી શરીર શું છે પોઈન્ટ સમજાય છે અમારું અમારું મારું નથી અમારું નથી ક્રોધ માન માયા ઓર લોભ કે યોગ કે મહા અવિવેકી હોકર મહા ક્રોધ માન માયા લોભ તને કેવું કરી નાખે છે અવિવેકી કરી નાખે તારો વિવેક કોઈ દેખે છે તું સ્વયં અપના બુરા કર રહા હૈ આત્મઘાતી હોકર આહા કીધું આત્મઘાતી હોકર અપને આપ કો ઠગ રહા હૈ પોતાને ઠગે છે પોતા સાથે સાથે છલકપટ કરે છે માયાચારી કરે છે બોલો ક્યાં જશે બીજા સાથે ને કોની સાથે કરે છે? ક્રોધ બીજા પર ને કોના પર કરે છે? એનું નામ શું છે? આત્માની અરુચિ, આત્મા પ્રત્યે ક્રોધ, આત્માની આત્મા આત્મા પ્લીઝ 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 મંદિર લઈ જશું, બહાર મૂકી દેશું, તમે દર્શન કરશો, સ્ત્રી સમય સાધ્યામાં દેશો. આત્માની વાત, ઓ હો, આખો દિવસ આત્મા 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 શું કરે છે? બોલો શું કરે છે? અનંત ક્રોધી છે પોતા પ્રત્યે કે વાત સાંભળવી ગમતી નથી. વેરી ગુડ, તને હવે આગળ કાન નહીં મળે, મન નહીં મળે, આ ભાવ નહીં મળે, મનુષ્ય દેહ નહીં મળે, આ યોગ નહીં મળે. અને તું એવી જગા પર પહોંચી જશે જ્યાં તને કોઈ આત્મા સ્વીકારશે નહીં, કારણ કે અવસર આવ્યો તો ત્યારે તે પોતાને આત્મા. ઘણા લોકો, આપણી મુમુક્ષી વાત નથી કરતી, ઘણા છે ને કન્મૂળ ના છૂટું, કન્મૂળ ના છૂટું નહીં છૂટે. કેમ? કારણ કે કન્મૂળ ના જીવો સાથે તો તારો અનાદિનો સંબંધ છે. ન સમજાયું? સૌથી વધારે ક્યારે રહ્યો છે? કયા જીવો સાથે સૌથી વધારે રહ્યો છે? એટલે નથી છૂટતું, તમને સમજાય છે? ઘણા છે ને બટેટા ના છૂટતા, કન્મૂળ ના છૂટતું, રાત્રિ ભોજન ના છૂટતું. કેમ નથી છૂટતું? વિચારો કેમ નથી છૂટતું? છૂટી રહે મને કોઈ કેમ નથી છૂટતું? કેમ? કારણ કે એ જીવો સાથે, એ યોની સાથે, એ સ્થાન સાથે આ જીવનો અનાદિનો સંબંધ એને નથી છૂટેલો. એનો મતલબ એ બતાવે છે કે ભવિષ્ય તારી એક દશા છે. વિચારી લઈએ આપણે, થોડી વાત કડક લાગતી હશે, અન્યથા નહીં લેતા ને ખરાબ નહીં લગાવે, પણ વાત હકીકત ની આવે કે કેમ આ દયાશક્તિ નથી છૂટતી. ચલો કન્મુખ છોડો, આ દયાશક્તિ કેમ નથી છૂટતી? પૈસાનો મોહ, વસ્તુઓનો મોહ, પરિગ્રહનો મોહ, પરિવારનો મોહ, ક્ષેત્રનો મોહ, બાહ્યકાર દ્રવ્ય ક્ષેત્ર ભાવનો મોહ કેમ નથી છૂટતો? એનો મતલબ એ છે કે તું મારે એમાં ને એમાં હજી અહંકાર રહેવાનું છે એટલે નથી છૂટતો. આસ્ક યોરસેલ્ફ. અને આત્માની પ્રીતિ નથી થતી, આત્માની આત્મા નથી રૂટતો. બેસીએ છીએ તો આત્મા, અરે કેમ નથી રૂટતો? તો શું હજી અનુભવ દૂર છે? હજી પરિભ્રમણ બાકી છે? વિચારો, આ ગુરુવાણી કેમ અસર નથી કરી? અરે કોઈ કઈ કહે તો અસર કરી જાય ને. આ દેહ તમે કોઈ કઈ કહે, આપણે કોઈ વખાણ કરે તો અસર કરી જાય, સારું લાગે કે નહીં? ને કોઈ કઈ કહી દે, ગુરુ કહી દે, તો એ વાત કેવા? અમને તો જે વાત, જે શબ્દ અમને તો લાગી આવ્યા છે, જે લાગી આવ્યા છે. અચ્છા, એ શબ્દ લાગી આવ્યા, એ વાત લાગી આવી, એ દેહ અને કેવાવાળી વાત લાગી આવી. અને અહીંયા રોજ ગુરુદેવ સમજાય છે કે તું ભગવાન છો, તું આત્મા છો, તું અંતર દ્રષ્ટિ કર, અંતર મુક્તા ને જો, કામ કરું કેવું છે. તો એ વાત કેમ નથી લાગી આવતી? એમ કેમ નથી થતું કે આજે બેસી જશો અને જોઈ જ લેશું? આટલું કે છે તો જોઈ જ લેશું. કોઈ ત્યાં મૂવી જોજો, સારું છે, તો અંદરથી શું થયા કરે? જોવું છે, જોવું છે, જોવું છે, જોવું છે, જોવું. અરે આજે તો જોઈ જ કાઢીએ, બોલો, આજે તો જઈ જ આવીએ, ખાઈ જ આવીએ, જોઈ જ આવીએ, ચાખી જ લઈએ. તો ત્યાં તો બધામાં એમ થાય છે, તો અહીંયા કેમ એમ નથી થતું કે જોઈ લઈએ, વેદન કરી લઈએ, એક ડોક્યુ માર તો કરો, જો તો કરો, નજર તો ફેરવ, દ્રષ્ટિ તો ફેરવ. અને જો અંદરમાં કોણ બિરાજમાન છે, હર પર્યાયમાં આભાર ગોપાલ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા હર સમય દર્શન દેવા બિરાજમાન છે કે નહીં, બોલો. આઈ કેમ કે બરાબર બોલું છું કે નહીં? એક એક સમય આપણે આત્મા અવસર, આત્મકાલ, આત્મા અનુભવના અવસર ગુમાવી રહ્યા છે કે નહીં? બહારમાં કહે યુ મિસ, યુ મિસ, તમે મિસ કહી, તમે મિસ કહી. અહીંયા આચાર્ય કહે છે એવી સમય તું મિસ કરે છે. એક લાગવું જોઈએ, તો એક પુરુષાર્થની વેગ ની ધારા ઉપડે ને તો કામ થયા વગર રે નહીં. તો ગાંધીજીએ કહ્યું તો આપણે કેમ ન કરી શકીએ? માતાજી કહ્યું તો આપણે કેમ ન કરી શકીએ? 19 વર્ષે ઉંદરથી આત્મલગન દિન રાણ વાત ગમે નહીં વિશ્વની, એક પ્રભુ પામે જ હોય નિરાશ રે. સમજાયું? પામે જ હોય નિરાશ, પામીને નિરાશે બેસું. હવે તો કામ કટાવીને બેસું છે ભાઈ, એની પહેલા નથી બેસું એવું લાગ્યું છે. ચલો ખાલી વાંચી રહ્યું છે. આત્મઘાતી હોકર અપને આપ કો ઠગ રહા હૈ, તું અનેક જન્મ વરણ કિયે ઓર અભી ભી જન્મ વરણ કા હી ઉદ્યમ કર રહા હૈ, તેરા બુઢાપા આ ગયા હૈ તો ભી તુજે પરલોક કા ભય નહીં હૈ, તું પાગલ હો ગયા હૈ ક્યાં? હું નથી કહેતી, ટોટલ નથી કહેતો. તું પાગલ હો ગયા હૈ ક્યાં? અપના આત્મ કલ્યાણ ક્યો, અપના અકલ્યાણ ક્યો કર રહા હૈ? ક્યાં તું અપના હી શત્રુ હૈ? અબ ગુરુ કા ઉપદેશ માન કર, શરીર સે સ્નેહ છોડ, વિષય કસાઈ સે પરાન્મુખ હોકર, अनाचार छोड़ और बंद के कारण भूत रागा भी भावों का अभाव करके आत्मा कल्याण कर अनु अर्थमा अपने विशेष अनु अर्थ नहीं दीदो रिपीटेशन से विशेष चर्चा अपने आगे कर निज निधि निज में बसाई यह अनंत उपहार है इसके लिए नवानी नाथ को मंगला सत्यवादी मंगला सत्यवादी अरेकांत बोटी द्वादशामी परम कार्य जीवाणी मात्र लोग समस्त ज्ञानी धर्मात्मा सत्य सनातन स्वामी में दिगंबर जैन धर्म लोग हमें कॉपी का ही मैंने स्वामी धर्म क्लास जैन सिद्धांत चौथा कर